તારીખ 11-8-1987, પૂજ્યબહેન શ્રીના વચનામૃત, બોલ નંબર 174 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 130.
સર્વ પ્રકારની સાનુકૂળતા દેખાતી હોય તો પણ અશાંતિ ને અશાંતિ રહે છે. ક્યારે પણ જીવને શાંતિ મળે એવું મળે છે. ધ્યાનદશામાં કોઈ પણ પ્રકારના દ્રવક્ષેત્રકા ભાવ વચ્ચે વ્યાયામ થાય, કોઈ પણ પરિસ્થિતિમાં શાંતિ જ રહે છે. બાહ્ય અપેક્ષાએ દ્રવક્ષેત્રકા ભાવની ગણના થાય છે. ખરેખર તો જ્ઞાની પોતાના શાંત સ્વરૂપ આત્માના રહ્યા છે, એટલે દ્રવક્ષેત્રકા ભાવમાં રહ્યા નથી. દ્રવક્ષેત્રકા ભાવનો સ્વ સ્વરૂપે અનુભવ કરતા નથી. તેથી કહેવાય છે તો પણ ખરેખર તેઓ સ્વીકાર્ય નથી. તેથી તેમને શાંતિ જાય છે. મૂળ શબ્દમાં જોઈએ, જ્ઞાન શું ચૈતન્ય અંતે વાત કરી છે. આ જ્ઞાનીનું પરિણામ છે, જ્ઞાનીનું આ નિજગળ છે એમ કેમ છે. જ્યાં પોતે છે, રહે છે એટલે જ્યાં છે, રહે છે એટલે કોઈ નવો નિવાસ કર્યો છે એમ નથી. પણ જ્યાં પોતે શાશ્વતપણે સદાય છે, કેવો છે, ક્યાં છે, ચૈતન્યમાં, ચૈતન્યમય છે, ચૈતન્યપણે છે, ચૈતન્ય સ્વરૂપે છે, એવું નિર્ભર છે. એનું ભય જેને ભય નથી એમ કહેવું છે. હું છું ચૈતન્ય, એ નિર્ભયના નિવાસનો ભાવ છે એમ કહેવું છે. નિષ્ભયમાં જેણે પોતાનું હોવાપણ સદાય અનુભવ ગોચર કર્યું છે એને નિર્ભર મૂળ જીવન કહેવામાં આવે છે. હતું ખરું પણ પોતે શોધતો હતો, જેમ પોતાની ચીજ પોતાની પાસે હોય ને ખોવાઈ ગઈ હોય ને શોધે એમ શોધતો હતો. જ્યાં સ્વામી હોય થયો ત્યાં એ ઘર મળી ગયું. જ્યાં સુધી સ્વાનુભવ થયો નથી ત્યાં સુધી તે ઘર મળી નથી. જે જે આત્માઓને એનું પોતાનું ઘર મળ્યું નથી, એવા માણસને, એવા જીવને દૃષ્ટાંતરૂપ હતો. જેને ઘર મળ્યું નથી એવા માણસને બહાર ઉભા ઉભા બહારની ચીજો સમાન જોતા અશાંતિ રહે છે. એવું દૃષ્ટાંત છે કે કોઈ ઘરબાર વિનાનો માણસ છે, ક્યાં એને રહેવાનું ઠેકાણું નથી. એ અનેક પ્રકારની ચીજો જોવે છે, ધમાણ જોવે છે, બીજાને પોતાના ઘરમાં નિવાસ કરતા જોવે છે, એને અશાંતિ રહે છે કે આ બધું બહારમાં તો ઘણું છે, આખી દુનિયાની ધમાલ ચાલે છે, પણ મારે તો રહેવાનું ઠેકાણું નથી, ક્યાં રહેવાની એ સમસ્યા છે. બહારની અનેક વૈભવશાળી ચીજો જોતા પણ અશાંતિ રહે છે. મોટા મોટા મકાન જોવે, બજાર જોવે, અનેક પ્રકારના વૈભવ જોવે, હજારો ચીજો જોવા મળે, પણ પોતાને રહેવાનું ઠેકાણું નથી તો બીજી તો કોઈ વ્યવસ્થા છે નહીં એની પાસે. એનો અર્થ એમ છે, માણસ પહેલા સ્થાયી રહેવા માટે, છેવટે ભાડાનું ઘર પણ રહેવા માટે વિચાર પહેલો કરવો પડે છે. ત્યાર પછી બીજી વાત શરૂ થાય છે. બહારની ચીજો બહાર ઉભા જોતા જોતા અશાંતિ રહે છે. પરંતુ જેને ઘર મળી ગયું છે તેને ઘરમાં રહ્યા રહ્યા બહારની ચીજો અને ધમાણ જોતા એને શાંતિ રહે છે. જેને પોતાનું ઘર છે એને એ વાતની નિરાશ છે, એમ જાણે છે. જેને પોતાનું ઘર છે એને એ વાતની નિરાશ છે કે મારે મારું ઘર છે, એમાં કોઈ બીજી આપત્તિ કે બીજો કોઈ વિકલ્પ કરવા પણ છે નહીં. એ બહારની અનેક ચીજો જોવે તો પણ પેલાને જે અશાંતિ થાય છે, સામે અપેક્ષા લે છે દૃષ્ટાંતમાં. ઘર વિનાના માણસને અનેક ચીજો જોતા જે અશાંતિ થાય છે તે ઘરમાં શાંતિથી નિવાસ કરતા ઘરે બેઠા બેઠા જોતા એને શાંતિ રહે છે. ઘરની અટારી માટે બેઠા બેઠા બધું જોવે, આખું શહેર દેખાય, ઊંચાઈ મકાન એને આખું શહેર જોતા બધું શાંતિ છે. આ દેખાય છે, આ દેખાય છે, આ દેખાય, શાંતિ છે. જેને ઘર નથી એને અશાંતિ છે. દ્રષ્ટાંત સારો લાગે પણ પ્રેક્ટિકલ સાઈડ થી થોડો વિચારે તો બહુ ખ્યાલ આવે. ઘર નથી એમ ખબર પડે કે આપણે ઘર નથી તો કેટલી અશાંતિ ઊભી થાય છે. પરિસ્થિતિનો ખ્યાલ લઈ જવો, આપણને ક્યાંય ઘર નથી, પરસું ક્યાં રહે છે. રાત્રે આરામથી નિશ્ચિંત થઈને સૂવે છે માણસ પોતાના ઘરમાં. આપણે આપણા ઘરમાં છે, બધું સલામત છે. 6 કલાક બરાબર આરામથી ઊંઘી જાવ, કોઈ જાતની ચિંતાનો વિકલ્પ કરવાની જરૂર નથી. પણ જેને ઘર જ નથી એને ક્યાં બેસવું, ક્યાં સુવું, એ એક મોટી ઉપાધિ લાગે છે. અશાંતિ છે એને મોટી. એ દ્રષ્ટાંતિ તેમ જેને ચૈતન્ય ભાવ મળી ગયું છે. હું ચૈતન્ય છું એવું જેને નિર્ભર મળી ગયું છે. શાશ્વત નિવાસ સ્થાન પોતે જ્યાં રહ્યો છે અનંતની ભાવમાં અસંખ્ય પ્રદેશમાં વ્યાપ વ્યાપકપણે પોતે જ્યાં રહ્યો છે એવું જેને ચૈતન્ય ભર મળી ગયું છે. નિરાંત શાંત સ્વરૂપ અનંત શાંતિનું ઘર છે, અનંત આનંદનું સુખનું જે ઘર છે એ જેને મળી ગયું છે. દ્રષ્ટિ પ્રાપ્ત થઈ ગઈ છે, દ્રષ્ટિ સત્તાને ગ્રહે છે. આ હું છું, આ છું, આ છું, આ છું દ્રષ્ટિમાં જે પોતાનું ચૈતન્ય સ્વરૂપ છે ત્યાં હોવાપણું, ત્યાં અસ્તિત્વનું શ્રદ્ધાળુ કરીને ગ્રહણ થાય છે. એવી સ્થિતિ ઉત્પન્ન થઈ ગઈ છે જેને વિજ્ઞાન દશા છે, સાધક દશા છે. તેને ઉદ્યોગ બહાર જાય ત્યારે પણ શાંતિ રહે છે. એનો ઉપયોગ અલિંગ અવસ્થા ઉત્પન્ન થયા પહેલા બહાર જાય છે. આમ તો આત્માનું સ્થાન પછી એ સ્થિતિ નથી પણ એ અભિન સ્થિતિ છે. પણ તિરુમાનું સ્થાને તો પછી ઉપયોગ ક્યારે પણ બહાર જવાનો અવકાશ રહેતો નથી. અનવકાશ પણ એક સમયના અવકાશમાં પણ ક્યારે ઉપયોગ બહાર જતો સંપૂર્ણપણે એવી સ્થિતિ છે. એ પહેલા ખાસ કરીને ચોથા ગુણ સ્થાને નબળી દશા છે, પાંચમા ગુણ સ્થાને બળવાન દશા છે, શિક્ષણ સ્થાને ઉઠી બળવાની દશા છે એટલે ઉપયોગ વારંવાર અંદર આવી જાય છે. પણ એ ચાર પાંચ અને છ ગુણ સ્થાનમાં ત્રણ ગુણ સ્થાનમાં ઉપયોગ બહાર જાય છે. ઉપયોગ બહાર જાય છે ત્યારે મુખ્યપણે તો શાંતિ રહે છે, કેમ કે જ્ઞાનની દશા ઉપયોગ રૂપ જ્ઞાનની દશા પણ સર્વાન છે, ઘર છોડીને બહાર જતી
નથી.
જ્ઞાનનો એક ભાગ આત્મા સાથે પોતાના સ્વધર્મમાં જોડાઈને રહે છે એને લઘુ જ્ઞાન કહે છે. એ જ્ઞાનની અવસ્થાનો એક ઉપયોગ જ્ઞાનનો ભાગ છે એ બહાર જાય છે, આંશિકપણે બહાર જવાનું થાય છે, સર્વાંશે બહાર જવાનું થતું નથી. તો પણ શાંતિ રહે છે, થોડી અશાંતિ થાય છે, એટલું જેટલો બહાર જાય છે એટલી અશાંતિ તો છે, પણ એ અશાંતિ એટલી અલ્પ છે. અને અંદરમાં જે જ્ઞાન દશા છે એમાં જે શાંતિ છે એટલી સવિશેષ છે કે એની પાસે એને શાંતિ રહે છે અને અશાંતિ નથી એમ કહેવામાં આવે છે. ભારતની અંદર માર્કીને સમય દર્શન થાય છે પણ એને ત્યાં શાંત દશા ઉત્પન્ન થઈ જાય છે. પૂર્વકર્મને લઈને અનેક પ્રકારની ત્યાં પ્રતિકૂળતાઓ છે, ભયંકરમાં ભયંકર શરીર વિજ્ઞાનના રોગો છે, પરિવારોનું પણ ક્યાંય નામ નિશાન નથી, સાગરોપણના સાગરોપણ આયુષ ભોગવે પણ એક અજવાળાનું કિરણ મળે નહીં, અંધારું 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 હોય તો લાઈટ જાય બે કલાક એને ક્યાંય તક પડે નહીં. સાગરૂપણ આયુષ ભવ્ય અંધારામાં કેમ જતા હશે, એમાં આથડે પડે તીવ્ર ગંદકીમાં પડે ત્યાં બીજા માર મારે માર મારે ત્યારે વેદના ભાન થાય તો પણ અંદરથી શાંતિ મળે ત્યાં. એ બધું ગણું કરી શકે અને મુખ્ય શાંત સ્વરૂપ આત્માને મુખ્ય કરીને એનો અનુભવ કરી શકે, સ્વરૂપને વેદે એટલી શક્તિથી કામ થાય છે. અહીંયા તો થોડો અવાજ થાય તમારો ઉપયોગ રહેતો નથી, અવાજ થાય છે અવાજ થાય છે. સારું છે મેઇન રોડ ઉપર મંદિર આપણે બનાવ્યું પણ અમારો હોય છે તો મેઇન રોડ ઉપર આપણું મંદિર હોવું જોઈએ, ત્યાં તો અવાજ અવાજ પણ અશક્તિ એટલી છે કે થોડોક અવાજ આવે તો પણ એને દખલ થઈ જાય છે. અંદરમાં જાણે અવાજ કરી જતો હોય અને આત્મામાં અવાજ કરી જતો હોય એવી દખલ થાય છે, મારામાં થાય છે, તારામાં પ્રતિબિંબ પડે છે. ગમે તેટલા ગમે તે પ્રકારના જ્ઞાનમાં પ્રતિબિંબ પડે તો જ્ઞાન હલે નહીં, એવો જ્ઞાનનો અસમિત જ્ઞાતા સ્વભાવ છે, અડગ જ્ઞાતા સ્વભાવ છે. એના સ્વભાવથી એને અનુભવ ગોચર નહીં કરવાથી ભ્રાંતિ કરીને એને એમ ભાષે છે કે મારામાં કંઈક થાય છે, મને અસર પહોંચે છે. અવાજ ભલે ક્યાં થાય છે પણ અસર મને પહોંચે છે, એ તારી ભ્રાંતિ છે, તારા સ્વભાવથી તું તને જોતો નથી. સામી ચીજની મુખ્યતા કરીને તું એનો અનુભવ કરે છો અને એમ થાય છે કે એની અસર મારામાં પહોંચે છે, એમ ખરેખર બધો હું નથી. ત્યાં એવી જ્ઞાન કળા ખીલી ગઈ છે, એવી શક્તિ આવી ગઈ છે કે તમામ પ્રકારની પ્રતિકૂળતાઓ જે અશાંતિના નિમિત્તો કહીએ દુઃખના નિમિત્તો કહીએ એની ઉપસ્થિતિમાં પણ એ અંતર સુખ રસ ઘટા ઘટી ઘટક ઘટક સુખને ઘૂંટડે ઘટડે લઈએ છે. એથી દશાનો મહિમા કરવામાં આવે છે. એની શક્તિ જોઈને, એની શાંતિ જોઈને, એને વિશેષપણે અભિનંદવામાં આવે છે, વંદવામાં આવે છે, પૂજવામાં આવે છે. એ કારણ છે.
આમ તો અજ્ઞાની પોતાના ઘરમાં જ છે ને,
છે એના ઘરમાં, એમ જ્ઞાની જાણે છે એને, એને એ વાત સ્વીકારી નથી. એ તો ગોતે છે, સ્વામી આત્મા છે અને ખોવાઈ ગયું છે એવું થયું એને. સ્વામી તો આના આત્મા છે એ તો હતું જ તે, પણ એ કેટલો ભયાકુળ આકુળ વ્યાકુળ થાય. ક્યાં ગયું, ક્યાં ગયું? હમણાં હજી 20-25 હજાર લઈને આવ્યા છું, અને ગયું ક્યાં? દાદીનો મુકાઈ ક્યાં ગયો, કે લઈ ગયું, કે શું કોઈ થયું, થઈ ગયું શું? આ ઘડીકમાં હું આત્માને આત્મા કેટલી દુઃખની પરિસ્થિતિ, અનંત દુઃખ છે. જ્યાં સુધી પોતાના શાંત ઘરમાં પત્તો લાવીને પોતાના નિવાસસ્થાનને જોયું નથી, નિવાસસ્થાનને નિવાસસ્થાન તરીકે અનુભવમાં લીધું નથી, ત્યાં સુધી અનંત દુઃખ છે. તારે કોઈ ફાંફા મારે છે શાંતિ માટે, અહીંથી શાંતિ લો, અહીંથી શાંતિ લો, આમાંથી શાંતિ લો, આમ કરતા શાંતિ લો, આમ નહીં કરતા શાંતિ લો, ક્યાંય શાંતિ મળે એવું નથી. કેમ કે બાર ઉભો છે? પોતે પોતે પોતાની અરુચિએ કરીને અઘરું કરી દીધું છે, કઠણ અરુચિએ છે, કર્મની રુચિ થતા કથન છે. કર્મ રુચિ અને સ્વની રુચિ એક જ વાત છે, તો કથન જુદી જુદી કરવાય. અને સ્વરૂપની રુચિ અને કર્મની અરુચિ એ સુગમ છે અને સહેલ છે, એમ છે. બહુ છે ને રુચિ ને બહુ છે, કથન ને સહેલ એવી રીતે અનુભવ વિશેષ. નીચેના બોલ છે 42, 43, 144, 235. રુચિની ઉગ્રતાએ પુરુષાર્થ સહજ લાગે, અને રુચિની નિંદતાએ કઠણ લાગે. આ કેમ સ્વરૂપ પ્રાપ્ત થાય? બહુ આગળ અઘરી વાત છે. કેટલાક લોકો તો આ બહુ ઊંચી વાત છે, અઘરી વાત છે એમ કરીને જ પડતું
નથી.
બહુ ઊંચી ઊંચી વાત છે, આપણું કામ નહીં આમાં. એક પરમાણુ પ્રત્યે પણ ચાહનાને રાગ કરવાની ના પાડે છે, કણ રાગનો પણ પોસાવાની ના પાડે છે. આ તો જંગલમાં ચાલ્યા જાય એની વાત છે, એવું કઈ
નથી.
જ્યાં છો ત્યાં, જેના જે સંજોગોમાં તને રુચિ છે એમાંથી તારી રુચિ થઈ જાય, તો એ બધા સંજોગો જંગલ જ છે તારા માટે. જંગલ પ્રત્યે રુચિ નથી, એમ જીવને સંયોગો પ્રત્યે રુચિ છે ત્યારે એને એમ લાગે છે કે આ બહુ કઠણ વાત છે. જો રુચિની ઉગ્રતા થાય સ્વરૂપ રુચિની, આત્મરુચિની, તો એને એવું ન લાગે, એમ કે છે. આ અનુભવનો વિષય છે. જેને આત્મરુચિ પ્રગટે છે એને પોતાના રુચિના અનુભવ છે એમ લાગે છે કે આ સહજ છે, આમાં કાંઈ અઘરી વાત નથી. જેને રુચિ પ્રગટી નથી, અથવા સ્વરૂપની અરુચિ છે, અથવા મુમુક્ષુમાં છે પણ ઘણી મંદ રુચિ છે, ત્યારે એને અઘરું લાગે. રુચિ વધતા સહેલું લાગે, રુચિ મંદ પડે ત્યારે એને સાથે હું લાગે અને બહુ શુદ્ધ બોલી રહ્યો છે. સાથે પ્રમાદ ને જોડ્યું છે વાતને, પોતે પ્રમાદ કરે તો દુર્ગુણ થાય છે, પોતે ઉગ્ર પુરુષાર્થ કરે તો પામી જવાય છે. બધે પોતાનું જ કારણ છે, કોઈ સંયોગોનું કારણ છે. અમુક પ્રકારના સંયોગો ઉભા થયા છે એટલે હવે મારું સ્વકાર્ય હું ન કરી શકું એમ નથી. અને સાનુકૂળતાઓ બધી બાજુની સાનુકૂળતાઓ થઈ ગઈ છે માટે હવે હું મારું કામ કરી શકીશ એમ પણ અહીંયા છે. એ સાનુકૂળતાઓ કાંઈ એને કામ કરી દે એમ છે ને, અંદરથી એને રૂચિ જાગે સ્વકાર્યની સ્વહિતની તો જ કામ થાય એમ છે. સંજોગો ગમે તે હો આમ વાત છે. મુખ્ય વાત તો એવી છે કે એને શાંતિની જરૂર છે કે નહીં,
બરોબર?
આ મુખ્ય વાત. તો એ પ્રમાદ કરે નહીં, જો અંદરમાં જ્ઞાનનો પ્રવાહ ચાલુ છે કે નહીં તે બંધ રહી જાય છે. જાણવું એવું જે કાર્ય, જાણવું જે જ્ઞાન, એ સદા ઉત્પન્ન થયા જ કરે છે. પ્રવાહ રૂપે એને જોવામાં આવે તો એ નિરંતર પ્રવાહિત છે, ક્યારે નથી એવું છે. જે નિરંતર પ્રવાહિત છે એવી જે જ્ઞાનની ધારા, એની જે જાગૃતિ કે હું, એમાં જે જાગૃતિ કે હું તો જ્ઞાનમય છું, મારી જે જ્ઞાન ધારા તે સદાય હોવાને લીધે, તે સદાય ઉત્પન્ન થતી હોવાને લીધે મારું જ્ઞાનમય સ્વરૂપ છે, એ એમાં હું જાગૃત રહું કે હું જ્ઞાનમય સ્વરૂપે છું, તો એને શાંતિ છે. અને એની અવગણના કરીને માત્ર જ્ઞેયમાં જે લુપ્ત છે અથવા જે પદાર્થોનું જ્ઞાનમાં પ્રતિબિંબ પડે છે એવા જ્ઞાનાકારો પ્રત્યે જે લુપ્ત છે, એ એક જ વાત છે. જ્ઞાનાકાર પ્રત્યે જે આકર્ષિત છે, લુપ્ત છે અથવા જ્ઞેયમાં લુપ્ત છે, બે એક જ વાત છે. એને એ જ્ઞાન ધારા સાથે, જ્ઞાન સાથે, જ્ઞાનમય સ્વરૂપ સાથે કાંઈ સંબંધ રહેતો નથી, છૂટી જાય છે. કાં તો તું તારા સ્વરૂપની અવગણના કર ને કાં તો તું પરની અવગણના કર, બેની અવગણના થશે નહીં, બેની સાવધાની પણ થશે નહીં. પરની સાવધાનીમાં સ્વરૂપની અસાવધાની છે, સ્વરૂપની સાવધાનીમાં અપ્રમાદ ભાવે, સ્વરૂપની સાવધાનીમાં પરની અવગણના થશે, નહીતર પરની સાવધાનીમાં સ્વરૂપ સ્વકાર્યમાં પ્રમાદ થશે. એ પ્રમાદમાં બહુ મોટું નુકસાન છે એમ કે છે. બહુ મોટું નુકસાન છે પ્રમાદ. મહારીપુ છે શાસ્ત્રમાં એ વિશે, પ્રમાદ મહારીપુ છે. રીપુ એટલે દુશ્મન, શત્રુ. બે ઉપમા આપે છે, એક શત્રુની અને એક ચોરની, અને પ્રમાદ ચોર છે. આત્માના ગુણના ધનને ચોરે છે, અને દરિદ્રી બનાવીને, દીન બનાવીને, ભીખ માગતો બનાવીને ચાર ગતિમાં પરિભ્રમણ કરાવે છે. એ કામ પ્રમાદ કરે છે. એનું સ્વરૂપ ઓળખીને દ્રષ્ટિ પ્રાપ્ત થઈ ગઈ છે કે પોતાની શ્રદ્ધાએ સ્વસ્વરૂપમાં બરાબર કબજો લીધો છે કે હું તો અહીંયા છું, ક્યાં આવ્યો છું, ક્યાં ગયો છું, ક્યાં ગણ્યો નથી, સદા મારા સ્વરૂપને વિશે રહ્યો છું અને રહીશ. એનો ઉપયોગ બહાર જાય ત્યારે પણ એને શાંતિ રહે છે, પણ એને એટલી શાંતિ થતી નથી, અલ્પ શાંતિ થાય બીજી વાત છે. નિમિત્ત અપેક્ષા એમ કહેવાય કે ફલાણા ગામમાં રહીએ છીએ, ફલાણા ગામમાં ફલાણા સરનામે ફલાણા ઘરમાં રહીએ છીએ, નિમિત્ત અપેક્ષા બોલવાનો વ્યવહાર થતો. આત્મા ક્યાં રહે? આત્માના અસંખ્ય પ્રદેશને છોડીને, પોતાની વ્યાપિ વ્યાપકતા છોડીને ત્યાં આત્મા જઈ શકતો નથી. પણ એવી પોતાની વ્યાપિ વ્યાપકતા પોતાના પ્રદેશને અનુભવવાને લીધે, બીજાની વ્યાપકતા પોતામાં અનુભવે અને પોતાને બીજામાં વ્યાપેલો અનુભવે, ત્યારે એમાંથી આકુરતાનો જન્મ થાય છે, દુઃખનો જન્મ થાય છે, પોતે દુઃખી દુઃખી થઈ જાય છે. એમાં ફક્ત સ્વરૂપનું અજ્ઞાન એટલે એના કારણ છે, બીજું કાંઈ કારણ નથી, એનું પૂર્વકર્મનું કારણ નથી, કે કોઈ બીજાનું પણ કારણ નથી કે ફલાણાને કારણે આમ થાય છે એમ છે નહીં. બહાર જાય ત્યારે પણ શાંતિ રહે છે, એની અંતરંગ દશા છે જ્ઞાનીની, એ અંતરંગ દશાને ઓળખે ત્યારે એ અંતરંગ દશા જેને લઈને પ્રાપ્ત છે, એ અંતરંગ દશા જેને લઈને ઉત્પન્ન થઈ છે, એવા પુરુષાર્થને પણ એને જ્ઞાન થાય, પુરુષાર્થને પણ એને સમજ આવે, અને ત્યારે એને એનું બહુમાન થયા વિના અનાદિથી વર્તમાન સુધીનો અનંત કાળ ગયો, જીવ સંયોગોની ઉપેક્ષા કરી શક્યો નથી, પોતાના સ્વ સ્વરૂપની અપેક્ષા કરી શક્યો નથી. આ તકલીફ છે. એકને મહત્વ આપ્યું છે સંયોગને, કે એની ઉપેક્ષા કરીને સ્વરૂપની અપેક્ષા કરવી, એટલું માત્ર જે પડતું ફરવું ફેરવું છે એ નથી કરી શક્યો. જેને આત્મિક પુરુષાર્થ દ્વારા એ પ્રકાર ઉત્પન્ન કર્યો, આખા જગતને જેને ગૌણ કર્યું, જગત ઈષ્ટ નહીં આત્મ છે, એ સ્થિતિમાં દ્વારા એને એક અસાધારણ પુરુષાર્થનું પરાક્રમ કર્યું, અને જે સુખના અને દુઃખના નિમિત્ત કહેવાય છે એ સર્વની અવગણના કરીને સ્વરૂપલીનતા કરી, પ્રાપ્તિ કરી, દ્રષ્ટિ કરી, ચૈતન્ય ભરે એને મળ્યું, અને એને સ્વભાવમાં રહેલી અનંત શાંતિ પ્રાપ્ત કરવાનું બીજ અહીંયા સર્વાર્થે અહીંયા બીજ રહ્યું હવે એનો વડલો થશે. આનું બીજ છે એનો મોટો વડલો પાંદરવાની શક્તિ છે, એમાંથી અનંત શાંતિ પાંદરશે. પહેલો જે પુરુષાર્થ કર્યો ત્યાં કામ જગન્ય દશાનું થયું, પણ એ બીજરૂપ કામ બીજભૂત કામ છે. જ્ઞાનીઓ તો એની પૂર્વ ભૂમિકાને બીજ જ્ઞાન કર્યું છે. બીજ છે એમાં શક્તિ છે, જે વનસ્પતિનું જે બીજ છે એમાં એની શક્તિ છે. કેળાના બીજમાંથી કેળું મીઠું ઉત્પન્ન થાય છે, કેરીના બીજમાંથી આંબો થાય છે, ઢોકળી તો આટલી છે, અનેક ઢગલાબંધ કેરી થવાનું એમાં આખું વૃક્ષની શક્તિ પડી છે. એમ પોતાના સ્વરૂપ અવલોકન માં કેવું જ્ઞાન નું સામર્થ થયું છે, કેવું જ્ઞાન નાથી ઉત્પન્ન થયેલું છે, અનુસંધાન વિદ્યમાન જ્ઞાની અને મુમુક્ષુજી એનો જે નિમિત્ત નૈમિત સંબંધ લીધો છે, પાવી ગુરુ વિના એવી અનાદિષ્ઠિત એ અભિજ્ઞાન ને સંબંધ છે. બરોબર, અનુભૂતિ કાળે તો અંતર્મુખ થઈ જાય છે, સમોસરણમાં હોય તો ભગવાન સામે જોતો નથી, જયારે સ્વાનુભવ થાય છે ત્યારે ઉપયોગ તો લીન થઈ જાય છે, પણ જે ઉપયોગ લીન નથી થયો એની ઉપયોગની દિશામાં એને બીજ જ્ઞાનનું બીજ જ્ઞાન તરીકે જ્ઞાનમાં પોતાના લીન સ્વભાવને ભાવ ભાષણ થાય એવું બીજ રોપવામાં આવે છે, એ કાર્ય જ્ઞાનીના સદુદ્દેશથી થાય છે. એ તબક્કાને પણ એ અપેક્ષાએ મહત્તા આપવામાં આવે છે, કેમ કે એ પહેલાનો દરેક જીવનો અનંત કાળ અનંત દુઃખમાં અનંત જન્મ મરણમાં પરિભ્રમણમાં ખૂબ દુઃખી થયો, તો પારની એક દુઃખ એનો જીવન છે એનો છોડાયો. જેને જેનાથી બીજ જ્ઞાન થાય છે, જે નિમિત્ત પડે છે, જે આવે વિજ્ઞાની એનો એ ઉપકાર બહુ માને છે, એનું કારણ પણ એ જ છે કે એ પોતાના ભૂતકાળને નિતર કરે છે નજર સામે કે આ જીવ કેટલો દુઃખી થયો અને ભવિષ્યકાળ ઉપર કરે છે કે હવે કેટલો સુખી થશે. આ બધાનું કારણ આ બીજ જ્ઞાન અહીંથી મળી રહે છે, એનો ઉપકાર એટલો બધો એ જાય છે, એટલો ઉપકાર એ બીજા કોઈનો ગાતા નથી. સુગાની જેવું દ્રષ્ટાંત લઈએ તો એમને ગુરુદેવથી પ્રાપ્તિ થઈ, એ કહ્યું કે મારા માટે તો અનંત તીર્થંકરોથી પણ ગુરુદેવ અધિક છે. ગુરુદેવ તો હજી તીર્થંકર થયા નથી, થશે ત્યારની વાત ત્યારે, પણ થશે તો બીજા તીર્થંકરોની બરાબર પદ છે. અધિક પદ તો કોઈ તીર્થંકર અધિક છે, શાંતિનાથ અધિક છે કે મહાવીર ભગવાન અધિક છે, ઋષભદેવ ભગવાન પહેલા થયા માટે અધિક છે, અને બીજા ભગવાનની અરનાથ ભગવાનની પ્રતિમા બહુ સ્થાપિત જોવામાં આવતી નથી, પુંતુનાથ ભગવાનની બહુ સ્થાપિત જોવામાં આવતી નથી, ધર્મનાથ ભગવાનની બહુ સ્થાપિત જોવામાં આવતી નથી, પ્રતિમાઓ વિશેષપણે જોવાય છે. એમાં ઋષભનાથ, મહાવીર સ્વામી, શાંતિનાથ, પાર્શનાથ, નંદીનાથ, વાસુદેવજી ભગવાન, બાકી તો 24 તીર્થંકરોમાં બહુ ઓછા તીર્થંકરોની પ્રતિમાઓ પ્રસિદ્ધ છે, બીજા તો સ્થાપના જ ઓછી કરવામાં આવે છે, તેથી તો નિરાધિત તો નથી. તો આ તો તીર્થંકર થયા પહેલા અનંત તીર્થંકરો થી અધિક છે, એટલું બધું કહેવાનું પાછળ કઈ રહસ્ય છે. અતિશયોક્તિથી કહે છે, કઈ વધારે પડતું કહી દે છે એમ નથી, એની પાછળ એક રહસ્ય છે. બીજ જ્ઞાન અહીંથી મળ્યું, બીજ જ્ઞાન મળ્યું પછી જગત થઈ અમને તો એકદમ 24-47 કલાકમાં સ્વાનુભવ સુધી પહોંચી ગયા, વ્યાખ્યાન સાંભળ્યું એમાં બી જ્ઞાન મળ્યું. આ નિમિત્ત નૈમિત્તિક સંયમ જ્ઞાન અને રાગ જુદા છે, આટલી વાત બી જ્ઞાનમાં નિમિત્ત પડી પડી. જ્ઞાનમાં જ્ઞાન સ્વભાવ છે, રાગમાં વિભાવ છે, બે જુદી જુદી ચીજ છે. વિભાવ તે હું નથી, જ્ઞાન સ્વભાવ તે હું છું. તેરો જ્ઞાન ની એને તમારે આ તેની મસ્તી છે, જેને લોટરી લાગી ગઈ એને પૈસા હાથમાં કબજામાં છે, એના એકાઉન્ટમાં જમે થઈ ગયા. પછી એને ક્યારે એમાંથી ખાતામાંથી બહાર કાઢીને મકાન બાંધશે, ક્યારે દાગીનામાં કરશે, એની કોઈ ચિંતા એને હતી નથી.
બરાબર,
એ તો વસ્તુનો ઉપભોગ છે, એ ભંગ થઈ જાય છે. વસ્તુ મુખ્ય રહે છે, વસ્તુનો ઉપભોગ છે એ ગૌણ થઈ જાય છે. જ્ઞાન ની પ્રાપ્તિ કરાવે છે, સ્વભાવ ભાગ્ય અને ત્યાં ઈરળ વિજ્ઞાન ની પ્રાપ્તિ ત્યાં થઈ. પછી પુરુષાર્થ પૂર્વ અનુભવ થયો એટલે કાગળ લેખો, પછી કાગળ લેખો છે શ્રીમદજીને કે દેવને આત્મા હતાર લઈને જુદા થઈ ગયા છે, એટલે કે હવે દેહાતિક દશા રહીએ છે, આ દેહને અસ્વસ્થતા છે કે સ્વસ્થતા છે, દેહ પડશે કે રહેશે સ્થાન પામી શકે એવું એવો આનંદ ધન શાંતિ નો ધન છું, એવું નિશ્ચિંત થઈ ગયો છું. એમ કે આપની કૃપાથી હું નિશ્ચિંત થઈ ગયો છું, કેમ એવો વિવેક કરવાની પદ્ધતિ છે. બીજ જ્ઞાન મળ્યું છે એટલે વિવેક કરવાની એ પદ્ધતિ છે. બરાબર પાકી ગયું હતું છેલ્લા 6-8 મહિનાથી, એમના સમાગમ માટે બહુ તડપતા હતા. છેલ્લે એમ લખતા હતા કે જો હવે તમારા દર્શન નહીં થાય તો કદાચ હું જીવી જ નહીં શકું, મારો દેહ છૂટી જશે, એટલી વેદનામાં આવ્યા હતા. ખરી વાત એ છે કે વેદના વિના જન્મ થતો નથી, ખરી વાત એ છે. એટલે એ વેદનામાં એ આવ્યા ત્યારે પોતે સાયલા આવ્યા હતા, સાયલાથી તેઓ પથારી શકતા ૪૪-૪૪ વર્ષે ઉંમરમાં મોટા હતા, હિંમતી કરતા બાપાજી ને આ ઉંમરે મુસાફરી થયા ને કીધું તો આટલા સગવડના સાધનો નતા, ફર્સ્ટ ક્લાસમાં જાય કે ગાડી લઈને જાય કે કૃષ્ણ ભજન લઈને જાય, સાધનો હતા સાયલાથી કૃષ્ણ ભજન હોય તો ગાડામાં જવાનું પડે, ટ્રેનમાં પણ એવું બધું દરિયા છે ત્યાં બે જ્ઞાન પછી અનુભવ. શરીરની અસ્વસ્થ દશા તો મનુષ્ય આયુ પૂર્ણ કરવાનો છેડો આવી ગયો હતો લગભગ, અને તદ્દન અશક્ત દશા, મરણને કાપી નાખ્યા, કાયમનું હાજર કરી લીધું. આપણે શું કહે છે મોટામાં ચોથા 5-25 લાખ રૂપિયા આવી જાય કોઈ ધંધો કરતા, પણ માણસ ભગવાને જિંદગીનું હાજર કરી લીધું. એક વખત જ્યાં બીજ જ્ઞાન આવ્યું અનંત જન્મકરણ ન થાય એવું એને અનંતકાળનું હાજર કરી લીધું, એટલે વિશેષ ઉપકાર જવાનું કારણ. એ પછી તો પહેલેથી જ એટલી ભક્તિ હતી, બહુમાન તો પહેલેથી હતું, એ પોતાના ભગવાન તરીકે જ જોતા હતા. બહુમાન તો પહેલેથી પાછળથી તો થાય એમના કઈ મળે નથી, સહજ છે પોતાની એ જાતનું ઓળખાણ હતી, એમની અંતરંગ દશાની ઓળખાણ હતી. તો વાત થાય
શ્રીમદ જી ની અંતરંગ દશાની ઓળખાણ હતી. બધા મોક્ષોને એવી ઓળખાણ નથી થતી. જેને થાય છે તેને તે દશા પ્રાપ્ત થવાનો સુ અવસર આવી ગયો છે એમ નથી વાત. બહારમાં જે કાર્ય દેખાશે એનાથી ગુપ્ત એવું કોઈ કાર્ય અંદર માં આવું થાય છે એ વસ્તુ ની જે અદભુતતા છે વિશિષ્ટતા છે એ સમજાય છે. સમજાય છે ત્યારે એને ઓળખાય છે ત્યારે એનો મહિમા આવ્યા વિના રહેતો નથી અને મહિમા આવે એને એ દશા પ્રાપ્ત થયા વિના પણ રહેતી નથી. આ નિયમ છે, આ સિદ્ધાંતિક વાત છે, સ્વરૂપમાં છે. આ વસ્તુ શેમાંથી ચાલી ગયું? દ્રષ્ટિ પ્રાપ્ત થઈ ગઈ છે. ઉપયોગ વાર જાય છે ત્યારે પણ શાંતિ રહે છે. અંદરની અંતરંગ દશા છે. અંતરંગ દશાથી જ્ઞાની અનંત વાર મળ્યા છે પણ અંતરંગ દશાથી કોઈ વાર ઓળખાયા નથી. એક વાર પણ ઓળખાયા નથી ઓળખે તો એનો નિવેડો આવ્યા વિના. સત્સમાગમ કરવાનું શા માટે ખામ ખામ ઉદ્દેશ છે કે તું સાનિધ્યમાં આવીશ, પરિચયમાં આવીશ તો તને તને કોઈ વાર જો તારી જિજ્ઞાસા હશે તો એ સરસ છે. તને તારી અંતરંગ દશાઓ જ્ઞાનીની અંતરંગ દશા ઓળખવાનું કારણ છે, નિમિત્ત છે, પ્રસંગ છે, અવસર છે. પણ જો તું દૂર ન દોરીશ, સત્સમાગમ નહીં કરતો તો અને એ અવસર તક નથી અને ઓળખાણ નથી તો બીજ જ્ઞાન નથી, બીજ જ્ઞાન નથી તો અનુભવ જ્ઞાનનો પ્રશ્ન રહેતો નથી. લિંક છે એ વિષય. કોઈ જીવને અનંત કાળમાં એ પ્રસંગ વિના વિના જ્ઞાની તો અનંત વાર મળ્યા છે પણ મળ્યા છે માટે ત્યાં દેશના લુપ્તિ અથવા સંસ્કાર મળ્યા છે કે બીજ જ્ઞાન મળ્યું છે એમ નથી. નાની અનંત વાર મળ્યા છે પણ એક વાર પોતે ઓળખા નથી. આમાંથી વિષય જુદો છે. ઉપયોગ બહાર જાય ત્યારે પણ જ્ઞાનીને શાંતિ રહે છે એની અંતરંગ દશાનો વિષય છે. બહારમાં એ દેખાતો નથી દશા એટલે એને અંતરંગ દશા કહીએ. પણ એ જ્ઞાનીની મૂળ દશા છે અને બહારમાં જે દશા દેખાય છે એની ઉત્તર દશા છે. મૂળ ને ઉત્તર વાપરો છે. મૂળ દશા અને ઉત્તર દશા. ઉત્તર દશાનો પરિચય તો બધાને થાય છે. સામાન્ય રીતે ઉભે ઉભે માયના હોય કા જ્ઞાની છે બરાબર છે, પૂજા કરે છે, ભક્તિ કરે છે, સદુપદેશ આપે છે, શાસ્ત્ર વાંચે છે, અનેક પ્રકારની જે બાહ્ય ક્રિયાઓ અજ્ઞાનીઓ કરે એ બધી ક્રિયાઓ જ્ઞાની પણ બહારમાં કરતા જોવામાં આવે છે. ખાય છે, પીએ છે, બોલે છે, ઉઠે છે, સૂવે છે, ચાલે છે, હાલે છે. આ બધું જ પૂર્વ ઉદયના ક્રમ અનુસાર વિભિન્ન પ્રકારે થતું જોવામાં આવે છે. એ ઉત્તર દશા છે, એ જ્ઞાનીની મૂળ દશા. ઉપદેશ આપે છે એ મૂળ દશા નથી, શાસ્ત્ર વાંચે છે એ મૂળ દશા નથી. અંદરમાં જે ઉપયોગ બહાર જાય ત્યારે પણ શાંતિ રહે છે જ્ઞાનીની મૂળ દશા છે. અને એટલે ઊંડે જઈને જ્યારે એ જ્ઞાનીને ઓળખે ત્યારે ઓળખનારનો બેડો પાર થઈ જાય છે. એ એક મહત્વનો વિષય મને ગણવામાં આવ્યો છે. કેમ કે અહીંથી ગાડીનો પાટો બદલાઈ જાય છે પછી સ્ટેશન બીજા આવે છે, પછી આ સ્ટેશન આવતા નથી. અંદરની પરિણતોની ઓળખાણ નથી પણ ઘણા જ્ઞાની માને છે એ પણ માને છે. એવો સમય છે આ જે ધર્મના ક્ષેત્રમાં ઘણી વાર અનંત કાળમાં અનંત વાર પ્રવૃત્તિ કરી છે, પણ બહુ ભાગ ઓઘ સંજ્ઞાએ, કેટલીક વાર તો ઓઘ સંજ્ઞા નથી, લોક સંજ્ઞામાં પણ જોયે છે. લોકોની ગણતરીઓમાં આવું છું, મારી હાજરી છે, મારી ગણના છે, મારું સ્થાન છે, લોકો મને આમ જોવે છે, મને આત્માર્થી ગણે છે, મને જ્ઞાની ગણે છે, મને ધર્મી ગણે છે, મને દાતા ગણે છે, મને પુરાણો ગણે છે, મને વિદ્વાન ગણે છે, પંડિત ગણે, કાંઈ ને કાંઈ લોકોની નજરમાં મારું સ્થાન એ લોકસંજ્ઞા અને ઓળખાણ વગર એમને એમ સ્વીકાર થવો કે ઓળખસંજ્ઞા રોગસંજ્ઞા અને લોકસંજ્ઞા દર્શન ભૂમિની વૃદ્ધિનું કારણ છે. દર્શન ભૂમિ સાથે એને વિચારીએ તો એ દર્શન ભૂમિની વૃદ્ધિનું કારણ છે. એનાથી મિથ્યાત્વ ગળતું નથી, ઉલટાનું મિથ્યાત્વ એનાથી તીવ્ર થાય છે. એટલે ચેતવાડીઓ વિષય છે કે ક્યાંક લાભનો ધંધો કરવા જતા નુકસાનમાં તો થઈ જતો નથી ને, એ ચેતવાડીઓ વિશે. આંશિકપણે પ્રગટ થયા છે, પણ અનંત ગુણવાન છે, જેથી કરીને એ અનંત ગુણવાન છે. એમાંથી વિભિન્ન ગુણોની અપેક્ષા લઈને જ્ઞાન દશાનું ગ્રહણ કરવામાં આવે છે. જ્ઞાન દશાના અનેક ગુણ છે આ શાસ્ત્રને વિશે, પણ બધામાં જુદી જુદી વાત હોય છે. વિષય એકનો એક, પણ એ વિષય એટલો ગહરો છે અને એટલો ઊંડો છે કે એને એક ગુણમાં પૂરો કહી દે એવું બનતું નથી. જોકે પૂરું તો કહેવાનું સામર્થ્ય વાણીમાં પણ નથી, છતાં પણ વ્યક્તિથી જેટલું કહેવા યોગ્ય છે, કથન કરી શકવા યોગ્ય છે, એટલું પણ કહેવામાં અનેક પડખા પડે છે. એમાંથી નહીં પણ થતી વાત ચાલે છે, કેટલાક બોલ આગળ આવી ગયા છે. અહીંયા પણ આ 175 પછી 177 પણ એમ જ છે, એ વિષય છે. આધમજીને પોતાના અનેક ગુણોની પર્યાયો નિર્મળ થાય છે અને વિકસે છે. આમ તો ગુણ અનંત કે રસ સદે અનુભવ રસ કે માહી સાથે અનુભવ સારખો ઓર દુસરો નહીં. ગૌત્રાંજી નું પદ છે. અનંત ગુણનો રસ પડે છે, અનંત ગુણ પરિણમે છે, પ્રગટ થાય છે એમ કહેવાના બદલે અનંત ગુણનો રસ પડે છે એની અંદર. એક અનુભવ રસ એમ કહેતા એમાં અનંત ગુણનો રસ પ્રગટ થાય છે અને એ અનંત ગુણોની અનેક ગુણોની નિર્મળ સ્વાભાવિક દશા છે. નિર્મળ વિનાની પવિત્ર દશા છે. નિર્મળ એટલે નળ વિનાની એ પવિત્ર દશા છે. અને એ દશા જેમ જેમ સમય જાય છે તેમ તેમ વિકાસ પામે છે. એક બોલમાં લીધું છે કે મુનિરાજ છે એ છઠ્ઠા ગુણ સ્થાને આવજા કરે છે, તો તે તેના તે ગુણ સ્થાને ત્યાં ને ત્યાં છઠ્ઠા સાતમામાં છે એમ ન સમજવું, પણ મુનિરાજ પોતાની નિર્મળતામાં આગળ વધી રહ્યા છે એમ એ દ્રષ્ટાંત છે. એ દ્રષ્ટાંતે સિદ્ધાંત લઈએ તો પ્રત્યેક ગુણ સ્થાને ચોથા ગુણ સ્થાને પણ આગળ વધી રહ્યા છે સાધકજી, પાંચમા ગુણ સ્થાને હોય તો પણ સાધકજી આગળ વધી રહ્યા છે. એટલે વિકસે છે એમ, એટલે વિકાસ પામે છે. અનંત ગુણોનો રસ પડે છે એટલે રસ તો શક્તિ વાચક છે. એક તો રસ રસવાચક પણ છે અને એનો એક બીજો અર્થમાંથી પણ થાય છે શક્તિ વાચક છે. અને શક્તિ પ્રગટ થાય છે અને એમાં અવગાઢતા હોય છે, રસને લઈને ગાઢ પણ હોય છે, પરિણામમાં અવગાઢતા હોય છે. એટલે અનંત ગુણનું અવગાઢપણું અનુભવ રસમાં હોય છે. એટલે અનુભવ રસની છાપ એટલી પડે છે કે જેને એક વાર એ અનુભવ રસ કાઢ્યો, એનો આસ્વાદ લીધો, એ જીવને કદાચ એ દશાથી થઈ જાય તો પણ ફરીને એ દશાનું ગ્રહણ થવું પડે છે. કેમ કે એ રસનો સ્વાદ એને ક્યાંય આવતો નથી. ભ્રાંતિ કરીને પાછી ભ્રાંતિ થવાથી જાય છે કે આમાં સુખ છે, આમાં સુખ છે, આમાં સુખ, પણ સરવાળે બધે જે આથરે છે ક્યાંય સુખ મળતું નથી, પાછો ફરે છે, કોઈ પાછો અનુભવ રસમાં આવે છે. એ વાત ઉભી થઈ છે બી જ્ઞાનમાંથી. બી જ્ઞાનમાં અનંત સુખનો સાગર એના લક્ષ ઉપર આવ્યો છે, લક્ષમાં આવી ગયેલી વાત છે, ત્યાં એનો સંસ્કાર ઉભો થયો છે. ત્યાં પણ રસ્તો ત્યાં જ પડ્યો છે, રસ્તો ત્યાં ઉભો થયો છે. એટલે તો પછી એ રસ વધી ગયો, અનુભવ સુધી જાય છે. પણ એ તો જગન્યમાં જગન્ય રસ છે, એની આટલી શક્તિ છે. અનુભવ રસની તો વિશેષ શક્તિ હોય એમ કહેવાનો, સમજાવવાનો પ્રશ્ન રહેતો નથી. દરેક પર્યાયમાં આધાર જ, અથવા પર્યાયનો દોર, જેમ પતંગનો આધાર દોર ઉપર છે, પર્યાયનો પતંગ ઉડે છે એનો દોર એના રસ રસ સાથે. ક્યાં કેટલો રસ પડે છે અવલોકન કરે પણ એને ખબર પડે, નહીં તો અંધારા ના જાય. પણ તેથી કાંઈ એનું ફળ ન થાય એમ કાંઈ બનતું નથી. જેટલો જ્યાં રસ છે એ બધો સફળ જ છે, ચાલે અવળા હોય કે ચાલે સવળો. જ્ઞાનીના સ્વભાવ રસનું કથન છે. આ જ્ઞાન દશાના મૂળમાં જ્ઞાનીના સ્વભાવ રસનું કથન કહે છે કે સાધક જીવને પોતાના અનેક ગુણોની પર્યાય નિર્મળ થાય છે અને વિકસે છે. અનંતે અનંત ગુણો ચોખ્ખી શુદ્ધ નિર્મળ અવસ્થાએ પરિણમે છે, એનો વિકાસ થાય છે, વ્યક્તિ દિશા ચાલે છે અને એ વ્યક્તિ દિશા પોતાના ખ્યાલમાં પણ જ્ઞાનીને આવે છે. શ્રીમદજીનું દ્રષ્ટાંત લઈએ તો 24 વર્ષની વયે એમને નિર્મળ સંગીત દર્શન પ્રગટ થયું છે, સાધક દશાની શરૂઆત થઈ છે. ઉત્તી ઉંમર છે, યુવાન ઉંમર છે, ધંધામાં પ્રવેશ કર્યો છે. એ રીતે ધંધો વધી જાય છે, સંજોગો વધી જાય છે, કામકાજની ધમાલ વધી જાય છે, પ્રવૃત્તિ વધી જાય છે. વિરાગ ગમે છે, બધેથી છૂટવા માંગે છે. પોતે પોતાના અંગત કાવ્યમાં લખે છે કે અનુભવ દશા વ્યક્તિ ચાલે છે, ત્યારે તો આ દેહ છે કે કેમ એ પણ અમે ભૂલી જઈએ છીએ. એવી વિદેહી દશા મુંબઈની ધમાલમાં, પણ આ પ્રવૃત્તિ ઘટાડવા માંગીએ છીએ, રંજ માત્ર ઘટતી નથી. અહીંયા પ્રવૃત્તિ વધે અને સંયોગો વધા, અનુકૂળ થયા, પૈસા થયા, સાધારણ દશા, સાધારણ આર્થિક સ્થિતિ હતી, એમાંથી મોતીનો એક્સપોર્ટનો બહારનો મોટો વેપાર હતો પરદેશ સાથે નવી જમાનામાં, તો એથી કાંઈ દશા ઘટી ગઈ એમ છે નહીં. વધતી દશા ચાલે છે, વિકસે છે દશા, જેમ જેમ સમય જાય છે. પ્રતિ સમયે 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 દ્રષ્ટિના પરિણામનો ભૂત લાગે છે, નિમિત્ત પડે છે. એવી વધતી દશા
જય જય જય.